એમ અહીંયા કહે છે,
જો એને અલગ કરવા. હવે આપણો જે કાંઈ સંપત્તિ છે, સંયોગ છે, એ બધા શુભાશુભ કર્મનું પરિણામ છે કે બીજું? આમાં લખ્યું છે કે શુભાશુભ કર્મોને આત્માથી અલગ કરવાના હોય. ઘર છે એ શુભાશુભ કર્મોનું પરિણામ, શરીર છે એ શુભાશુભ કર્મોનું પરિણામ, અન્ય સંગ્રહ પરિગ્રહ છે એ શુભાશુભ કર્મોનું પરિણામ, સંબંધનું જગત છે એ શુભાશુભ કર્મોનું પરિણામ. તો જો એને અલગ કરવા હોય તો હું આત્મા એનાથી પર છું, અખંડ છું, ચૈતન્ય સ્વરૂપ છું, કાયમ છું, એ હકીકતનું અખંડ સ્મરણ કર્યા. હવે એક સાધનાનું બીજું સ્વરૂપ છે, સાધન નિરપેક્ષ સાધના. આને માટે થઈને શું કરવાનું? તો કે કાંઈ નથી કરવાનું, આ ચિંતન ચાલુ અને કર્મ અનુસાર જીવન જે પ્રકારે ચાલતું હોય તે, જે થતું હોય તે થવા દે, થયા કરે છે, પણ ચિંતન એની સાથે જોડાતું નથી. જીવન આપોઆપ ઉદગઢના કર્મના શુભાશુભ વિપાકના કારણે ચાલે છે. આપણે માની કે હું ચલાવું છું,
જે થવાનું એ જ થાય છે,
એ જ બની રહ્યું છે.
બાકી તો આપણે ઘણી વાર સારું કરી પછાતું નથી, એટલે જે થવાનું હોય છે એ જ થાય છે.
અખંડ છે,
કારણ કે એ અખંડ છે. માટે
સૃષ્ટિ મંડાણ છે સર્વ એની પરે, આ સૃષ્ટિના મંડાણ તો પોતાની મેરેજ નીકળે, કોઈ એને કરતા હરતા ધરતા કોઈ છે
નહીં.
પણ જે સકટ નો ભાર જેમ ગાડા નીચે કૂતરું હાલે, અને કૂતરું સમજે છે કે આખું ગાડું, એમ આપણો મર્યાદિત છૂછા જેવો સંસાર. આપણે સમજીએ છીએ કે મારા વિના તો કાંઈ ચાલે નહીં, મારે તો બધું જ કરવું પડે, બધી જ જવાબદારી મારા ઉપર. એક વાર હું એનાથી વેગળો થઈ શકે કે બધું જ વિનાશી છે, ગમે તેવું હોય તો શુભાશુભ કર્મનું સ્વરૂપ છે, કર્મ પરદ્રવ્ય છે, એ રચના પણ પર છે, જગત પર છે, માયારૂપ છે, જેવું દેખાય છે એવું નથી. ફરી જાય છે, ટકવું ફરી જવું એના આધારે છે કે સ્વના વિચારના જે છે એ ફરી જાય છે. વસ્તુ તો ફરવાની જ છે, આપણે ઈચ્છે ન ફરવું જોઈએ. તો ન ફરવું જોઈએ, એમાં ફેરો કોણ? ખોટો ખોટો કોણ ફેરો? જીવના પોતાના આ અખંડ સ્વરૂપ એનું ન રહ્યું, એમાં ખંડિતપણું થયું. હવે કે છે કે તો આવા આત્માનું અખંડ સ્વરૂપ કેવી રીતે કરવું? બધું આપ્યું છે, સમજાવો. આત્માના દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરવો અને હું આત્મા છું એવી પ્રબળ ભાવના વધારવી. આ આત્માનો વિચાર અખંડ રીતે કરવો હોય તો કેવી રીતે કરવો? તો કે દ્રવ્ય ગુણ પર્યાય કરવો. આ દ્રવ્ય ગુણ પર્યાયથી આત્માનો વિચાર કેવી રીતે કરવો? ડોક્ટર,
આત્માના જે ગુણ છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, એના ગુણોનું પરિણામ છે. પણ જે પર્યાય છે એના જ્યારે જ્યારે ભાવ કરવામાં આવે, સંકલ્પ વિકલ્પ, તો એ રીતે એ પર્યાય થાય છે, એની અવસ્થા એ રીતે બદલાય છે.
દ્રવ્ય નિત્ય છે, પર્યાય અનિત્ય છે. આત્માના ગુણો
આત્માના પર્યાય પણ બદલાય છે, આત્માને પર્યાય જે બદલાય છે. પણ એની પર્યાય બરાબર ભરતી જે છે એ પણ એટલો જ છે ને, પર્યાય ભરતી રહી. હવે આજે હું બોલું છું, કાલે હું બોલું બેંક પર, અને ઉકેલ રાખે તો મારી પર્યાય આત્મદ્રવ્યની પર્યાય ભરતી રહી. પર્યાય તો નથી, ભરતી રહી છે.
એનો વિચાર કરવો અને હું આત્મા છું
તો નિત્ય પર્યાય,
તો આત્મા સ્વભાવ કે શુદ્ધ અને અત્યારે હાલતમાં તો દરેક દ્રવ્ય શું છે? દ્રવ્ય એ શું છે? ગુણ નો પિંડ છે, ગુણી છે. દ્રવ્ય છે એ ગુણી છે. કોઈ પણ દ્રવ્ય છે એ શું છે?
ગુણ નો ભંડાર.
ગુણ નો ભંડાર, ગુણ નો પિંડ, ગુણ નો સમૂહ, ગુણ નો સમચ્ચય, ગુણ નું એકત્વ, એકમ, ગુણ નું એકમ. દ્રવ્ય જ છે.
સંયોગ થતો જ નથી,
જળ થાય છે.
જળ એટલે ચેતન છે. કેવી રીતે સંયોગ
વિભાવ થી
થાય? ભાવ થી થાય. ભાવ અલગ જ છે ને, એ તો આપણે એમાં નહીં કે ભેગો થઈ ગયો.
આપણે તો આત્મા ને
ગુણ કોઈથી તો ગુણ નો નાશ થાય જ નહીં.
પેલા એક દ્રવ્ય એટલે પછી જળ હોય કે ચેતન હોય, પદાર્થ, મૂળભૂત પદાર્થ જે ઉત્પન્ન થતો નથી પરંતુ જે સ્વયંભૂ છે આ વિશ્વમાં. લોક શું છે? છ દ્રવ્ય નો સમૂહ. એમાં છ દ્રવ્ય ની અંદર એક દ્રવ્ય ચેતન અને પાંચ દ્રવ્ય જળ. તો ચેતન ની વાત આપણે ચાલે છે એટલે ચેતન નું કરીએ. પછી તમે કહો તો જળ એટલે પણ દ્રવ્ય ચેરી કોણ ના પાડે, પણ અત્યારે સમજવું ને ચેતન ભૂલી જશે. જેનો વિચાર કરવો છે એ શું કે આકાશ દરમિયાન તો ભલે થયું એને ના પાડી કરે. જયારે નહીં નો વિચાર કરે ત્યારે બીજો નહીં નથી એમ કઈ કહેવામાં આવતું. એ બધું છે જ. અત્યારે જે તત્વ સમજવું છે એ તત્વને જો સમજવા ઉપર બરોબર લક્ષ આપે તોય શબ્દ તત્વ બગડાય. નહીતર એક વાત કર, જ્ઞાન છે તું ના પાસ થયું, ગોળો ના પાસ થયું. તને પૂછીએ છીએ કે તું શું કેમ ના પાસ થયું, તો એને જ સમજાયું આ જવાબ નથી.
એટલે
તમને વાત રાખવું પડે. અને આમ ને આમ જીવ છેતરાઈ જાય. એને પોતાના દ્રવ્ય ઉપર ચિંતના કેમ રહેતી નથી? તો પર સાથેનો વળગાડ એટલો બધો છે કે તરત જ પરમાં એ ચાલી જાય. તો આત્માનો વિચાર કરવો છે તો આત્માના દ્રવ્ય ગુણ અને પર્યાયનો વિચાર કરવો, આ અખંડ વિચાર કરવો છે. માટે શું કામ કે તો કે એના ભાગ પાડીને એના વિવિધ સ્વરૂપથી વિચાર કર કે મારો આત્મા એટલે શું છે. આવી પ્રબળ ભાવના મારે આત્માને કરવી છે તો આત્મા શું છે? તો આત્મા છે એ ગુણોનો સમૂહ. જેમ લોક એ દ્રવ્યનો સમૂહ છે એમ આત્મા ગુણોનો સમૂહ છે. તો આત્માની અંદર જે ગુણો છે એ ગુણો કયા કયા ગુણો છે? તો એની અંદર એને અનંત ગુણોનો આ પિંડ છે. પણ પ્રગટ ગુણો કયા કયા છે? જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, આ એના પ્રગટ ગુણો. આ આત્માના પ્રગટ ગુણોનો વિચાર કરવો. હવે જે ગુણ છે અનંત ગુણોનો આ સ્વામી છે એમાં એક ગુણ એવો છે કે જે બીજા દ્રવ્યમાં નથી. આત્મામાં એવા ગુણો છે કે જે અન્યમાં નથી. એટલે ઉપયોગ નામનું લક્ષણ એવું છે કે જે અન્યમાં નથી. એટલે જ્ઞાન ગુણ અને દર્શન ગુણ એ સંયુક્તપણે જ્યારે કાર્યશીલ છે એટલે જેને કહેવાય ઉપયોગ, એ કોઈ દ્રવ્યમાં નથી. ભલે પાંચે પાંચ રહ્યા અને પાંચની ગમે તે અવસ્થા ગણો તો પણ એમાં જ્ઞાન અને દર્શનનો ગુણ નથી. હવે એ ગુણ છે જે એ પછી બીજું એનું તત્વ આવીને ઉભું રહીએ કે આત્મા છે એ દ્રવ્ય છે. એ દ્રવ્ય છે એ પોતે દ્રવ્ય શું છે? તો કે એ તો ગુણોનો પિંડ છે. એમાં વિશેષ ગુણો કયા છે? તો કે ભાઈ, જ્ઞાન દર્શન એટલે કે ઉપયોગ જે છે એ આત્માનું વિરલ લક્ષણ છે, વિલક્ષણ છે. વિલક્ષણ એટલે જે લક્ષણ અન્ય પદાર્થમાં, અન્ય દ્રવ્યમાં કોઈ કાળે હોવાની સંભાવના પણ નથી. આવો આત્મા એ ગુણ સંપન્ન આત્મા છે, પણ ગુણની એક વિશેષતા છે કે દરેક ગુણને એના અનંત ધર્મો છે અને એ સમયે સમયે પલટાય. ગુણો એની પર્યાય પલટાય છે, એની અવસ્થા એક સમાન રહી શકતી એટલે પલટાય છે. એટલે એ ગુણો પલટાય છે, એની પર્યાય પલટાય છે. આ પલટાતી પર્યાય એ અનિત્ય છે. પલટાતી પર્યાય તો તીર્થંકરે જ્યારે આત્મદ્રવ્યનો જગતના જીવોને સર્વપ્રથમ ત્રણ વાક્યમાં, ત્રણ શબ્દમાં બોધ આપ્યો, એમાં શું આપ્યું?
ઉત્પન્ન થાય અને ધ્રુવ અને એવા વિશેવા ધ્રુવે.
હા, શું ઉત્પન્ન થાય છે? અવસ્થા દ્રવ્યની એટલે કે એના ગુણ. દ્રવ્ય ગુણથી ગુણી જુદો પાડી શકાય નહીં, તો એની અવસ્થા ઉત્પન્ન થાય છે અને લય થાય છે. પણ જેમાંથી ઉત્પન્ન થાય છે એ દ્રવ્ય અથવા એ ગુણનો પિંડ એ ધ્રુવ છે. આમ વિચાર કરે, વિચાર કરતા 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 પોતાની બધી પર્યાયો, આ બધી પર્યાયો, અત્યારે હું દેહધારી છું, આ પર્યાય કે સ્વરૂપ કે ગુણ?
પર્યાય.
તો મારા આત્માનો ગુણ તો એવો છે કે એ તો એને કોઈ રૂપ નથી, એને કોઈ રસ નથી, ગંધ નથી, વર્ણ નથી. તો આ જે કંઈ શરીર છે એને તો આ બધું છે. તો એ છે એ આ આત્માનો વિપરીત ગુણ યા થયો, એની પર્યાય વિપરીત પર્યાય, અશુદ્ધિ પર્યાય થઈ, કર્મને કારણે થઈ, જે કંઈ થઈ ગઈ. એમ વિચાર કરી કરીને આત્માનું અનેક સ્વરૂપ, બધા ગુણોની વિપરીત પરિણામ એટલે આ સંસાર પરિભ્રમણ. જેમ આપણે ચાર ગતિ કીધી એટલે એ આત્માના, પછી દ્રવ્યનું યોગનો જ્યારે અભ્યાસ કરીએ ત્યારે એક એક ઉપર આવશે કે આ આત્માના જે કંઈ ગુણો છે એ ગુણો, એના વિપરીત ગુણ કયો? અગુરુ લઘુ. જેમ આત્માનું આયુષ્ય છે એ આખું છે અત્યારે, તો આયુષ્ય એ બંધ અવસ્થા છે. તો આત્માનો ગુણ એની અંદર ક્યાંય એ આયુષ્યથી બંધાયેલો નથી. તો એને ગુણ અને પ્રતિજીવી ગુણ કહેવાય. એ બધા ગુણનો અભ્યાસ કરી ત્યારે એમ થાય કે આપણું આખું વર્તમાન જીવન એ અશુદ્ધ પર્યાયનું સ્વરૂપ, આ અશુદ્ધ પર્યાયનું સ્વરૂપ છે. આ પર્યાય બદલાતી જાય છે અને એ પર્યાયોમાં પર્યાય, પર્યાયોમાં પર્યાય, એ તો એનો પેટા પર્યાય, એને અર્થ પર્યાય કહે છે, વ્યંજન પર્યાય કહે છે. આ બધા એના ભેદ, પ્રભેદ, પેટાભેદ બધા છે. બહુ એટલે સુધી આપણે કદાચ વિચારણામાં જઈ શકીએ નહીં. જેમ કહ્યું કે ભાઈ આ ખરું કે નહીં, એક જ જીવનની અંદર પર્યાય, તો કે બાળાદિ વય ત્રણ્યનો આ પર્યાય. પછી કહીએ સતત પરિભ્રમણની પર્યાય, તો કે એક ઇન્દ્રિય પણ, બે ઇન્દ્રિય પણ, તે ઇન્દ્રિય પણ આ પર્યાય. પછી કાયમી પર્યાય થઈ, તો કે પછી ગતિની, તો કે મનુષ્ય, હિરિયન, નારકી, દેવ, આ ગતિની પર્યાય થઈ. પ્રત્યેક વસ્તુની પર્યાય છે, એની પર્યાય પલટાતી જ જાય છે. પણ એકેય પર્યાય આત્માની, આત્માનો મૂળ મૂળની પર્યાય. હું તો સર્વથી ભિન્ન છું, અસંગ છું. આ બધી પર્યાયો તો સંગીપણાની પર્યાય, એ પણ મારી પર્યાય નથી. તો હું અસંગ છું, ભિન્ન છું, અરૂપી છું. આત્મા અરૂપી છે અને જેટલી પર્યાય આપણને રૂપી દેખાય છે તે પણ મારી પર્યાય નથી. જો આત્માનું મૂળ સ્વરૂપ લક્ષમાં આવે તો એની પર્યાયો અત્યારે છે, ભલે મારી જ પર્યાય, છતાં પણ એ મારી અશુદ્ધ પર્યાય છે. એમ એનો વિચાર કરીને, અને વિચાર કરવામાં બે ગુણ્યા આપ્યા છે, જ્ઞાતા દ્રષ્ટાપણા ગુણનો વિચાર, જ્ઞાતા દ્રષ્ટા, આ ગુણ અન્ય દ્રવ્યમાં નથી. કોઈ પણ દ્રવ્યનું ગમે તે સ્વરૂપ લેવામાં આવે તો પણ જડમાં જ્ઞાતા દ્રષ્ટાનો ગુણ નથી. નથી ને ભાસ થાય કે ટીવી શરૂ કર્યું છે એને જ્ઞાતા દ્રષ્ટાનો ગુણ ઇન્ટરકોમમાં ભાસ થાય એ જાણે છે, કોમ્પ્યુટર જાણે છે, એ જાણતું નથી. એ કેટલું જાણે? જણાવનારે જેટલું એમાં ડેટા આપી હોય એથી વધારે એ જાણી શકતું નથી. માટે એનામાં જાણપણાનો ગુણ નથી. એ જાણપણાનો તો એ અહીંયા જો સમજાઈ જાય કે જ્ઞાતા દ્રષ્ટાપણાનો ગુણનો વિચાર કરવો, એટલે જ્યારે વિચાર કરે ત્યારે આટલી બધી પર્યાય, આટલું પરિભ્રમણ, આટલી જે કંઈ ઉત્પન્ન બે એ આપણાથી વિચાર ન થાય. પણ જ્ઞાતા દ્રષ્ટાનો વિચાર કરે તો એની અંદર સ્થિર છે. કેમ કે જ્ઞાતા દ્રષ્ટાપણાની વાત એટલી સરસ, એટલો પ્રગટ ગુણ છે ઉપયોગ નામનો ગુણ, કે સતત એને પોતામાં રાખે, સર્વથી ભિન્ન રાખે અને સાથોસાથ અસંગ પણ રાખે કે હું તો એનાથી ભિન્ન છું ને. તો જ્ઞાતા દ્રષ્ટાપણાના ગુણનો વિચાર કરવો. હા, આજ અને પછીનું વાક્ય જે છે, આત્માના દરેક પ્રદેશમાં હું અનંત બળવાન જ્ઞાનવાન આત્મા છું, એવી જાગૃતિ કરી મૂકવી. હવે હું આત્મા છું તો ક્યાં છું? માત્ર મસ્તકમાં છું, હાથના ભાગે છું, હૃદયના ભાગે છું, અસંખ્ય પ્રદેશ. ઓહો, આ આત્મતત્વ એક એકમ છે અને કેટલા પ્રદેશો છે એના અસંખ્ય, અને પ્રદેશે પ્રદેશે એના બધા ગુણો છે. પ્રદેશે પ્રદેશે આ આત્માના જેટલા ગુણો છે એમાં કોઈ એક પ્રદેશમાં ગુણ છે બીજામાં નથી, એકમાં વધારે છે બીજામાં ઓછા છે એમ નથી. આપણને સામાન્ય જે કંઈ પણ હોય તો આપણે આમ કરીએ, અરે પણ પગે હાથ રાખશે અહીંયા એ આત્મા જ છે.
બોલો, ધમકતો હોય ને ગપ 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 અવાજ આવે,
એ જળ પર્યાય છે કે ચેતન
પર્યાય?
તો પ્રદેશે પ્રદેશમાં હું જ્ઞાનવાન આત્મા છું, એટલે આ જ્ઞાતા દ્રષ્ટાનો મારો જે ગુણ છે એ મારો ગુણ મારા એક એક પ્રદેશની અંદર વિદ્યમાન છે. એટલે આંખ ન હોય તો પણ મને જ્ઞાન થાય કે નહીં, હું જોઈ શકું કે નહીં, જોવું એટલે જાણવું, જોવું એટલે આ માત્ર ને જોવું જાણવું, મેં જોવું જાણવું એક જ પર્યાય, એક જ તત્વની બે પર્યાય. તો હું જાણી શકું કે નહીં આંખ ન હોય તો? આ દરેકે દરેક વસ્તુ એવી છે. કારણ શું છે? કે શરીરના એક એક અસંખ્ય પ્રદેશો છે આત્માના, એમાં આ આત્માનો જ્ઞાન ગુણ બળવાન છે. એટલે એ જ આ તાકાત છે. એટલે એકિન્દ્રિયના જીવો પણ જળ પદાર્થ કરતા સામર્થ્યવાન, અને કેટલા છે એ તો આજનું વિજ્ઞાન હજુ આપણું સામર્થ્ય પકડી શક્યું. આજનું વિજ્ઞાન આપણું પંચેન્દ્રિયનું સામર્થ્ય પકડી શક્યું કે આનામાં આટલી તાકાત છે. એકેન્દ્રિયનું સામર્થ્ય પકડવાની તાકાત આજના વિજ્ઞાનમાં બેક્ટેરિયાની કેટલી તાકાત? કેમોથેરપીના ગમે તેવા આપે કે રેડિયેશનની ગમે તેવી લાઈટ આપે, શું પણ ઉત્પન્ન થતા ક્યારે ઉત્પન્ન થઈ જાય ક્યાંય ન આવે. કેટલાય એવા ઓબ્ઝર્વેશન છે કે તમારું લેબોરેટરી, બ્લડ ટેસ્ટ, MRI, સીટી સ્કેન અને હજી ભવિષ્યમાં જે થવાનું હશે તે એ પણ આ જીવની આ અવસ્થા અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુઓ એ પકડી શકાતા નથી. કેટલી જાય છે વરસાદી વાતાવરણ હોય ને લાઈટ કરો તો અસંખ્ય જીવડા થઈ ગયા, ક્યાં ઉત્પન્ન થયા અને પાછા ગયા જેવું લાઈટ થયું એટલે. અરે કૃપાળુદેવે લખ્યું છે એમાં પ્રશ્ન આવ્યો છે પત્રમાં કે અગ્નિ કાયના જીવો કેવા છે? તો કે અગ્નિમાંથી પસાર થઈ જાય તથા અછેદ્ય અભેદ્ય આવા છે. કેટલા સૂક્ષ્મતા
બીજો બીજ ભરેલા છે.
હા, આવો બળવાન આત્મા હું છું પ્રદેશે પ્રદેશની અંદર એવી જાગૃતિ કરી મૂકવી તે પરદ્રવ્યને આત્માથી અલગ કરવાનો. પરદ્રવ્યથી આત્માને અલગ ઉપાય કરે કે જ્ઞાતા દ્રષ્ટા કોઈથી પરદ્રવ્યમાં જ્ઞાતા દ્રષ્ટાનો ગુણ નથી તે જાણી શકે નહીં. જ્યાં જ્યાં અહમ બુદ્ધિ થાય ત્યાં હું છું ત્યાં તરત જ વિચાર કરવો કે એમાં જ્ઞાતા દ્રષ્ટાનો ગુણ ખરો તો કે ના તો એમાં અહમ બુદ્ધિ જે થતી હતી વિદ્યાત્મ થતું હતું એ બંધ થઈ ગયું ભાઈ કે ના એ જીવને જ્ઞાતા દ્રષ્ટાનો ગુણ જો નથી એમ આત્માનું અખંડ ચિંતનમાં કે બધી પરિસ્થિતિમાં કૃપાળુદેવે આને આત્મસિદ્ધિની એક ગાથા મૂકી. સર્વ અવસ્થાને વિશે જ્ઞારો સદા જ્ઞાન પ્રગટ રૂપ ચૈતન્યમય એ જ્ઞાન. આ એક ગાથા આપણી અનુપ્રેક્ષાનું સૂત્ર બની શકે. એક જ ગાથા આપણી અનુપ્રેક્ષાનું કેવો કોઈ પણ અવસ્થા. હવે આપણી અવસ્થા વિચાર કરો, ઇન્દ્રિયના આધાર ઉપર વિચાર કરો, ગતિના આધાર ઉપર વિચાર કરો, અનંત જન્મ મરણના આધાર ઉપર વિચાર કરો, અનંત જીવો સાથેના સંબંધના આધાર ઉપર વિચાર કરો, પૂર્વનો કરો, આવતા જન્મનો કરો, જે કંઈ કરવો એ કરો. એ બધી જ અવસ્થા છે, બદલાતી છે, પલટાતી છે, એ કંઈ નિત્ય નથી. આ બધાની અંદર હું તો ન્યારો 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 ને હાલો મચ્છર રૂપે હતો ત્યારે ન્યારો, સિંહ રૂપે હતો ત્યારે ન્યારો, નારકીમાં હતો તોય ન્યારો, દેવલોકમાં હતો તો પણ ન્યારો, કેટલાયની સાથે સંબંધમાં હતો તો પણ ન્યારો, અને એકલો નિર્જનમાં અવગત હતો તો પણ ન્યારો, કોઈ પણ અવસ્થામાં સુખી હતો તોય ન્યારો અને દુઃખી હતો તો પણ ન્યારો. અને એક પણ અવસ્થાનો વિચાર કરો, સર્વ અવસ્થા કીધી છે કૃપાળુદેવ. સર્વમાં જેટલી તારાથી વિચારણા થઈ શકે, રોગી નિરોગી પછી રૂપાળો કુરૂપ સુરૂપ આ બધી અવસ્થા તારી વિચારતા હતો કે નહીં. અરે આ જીવનમાં આપણે કેટલી અવસ્થા, નાનો હતો મોટો હતો આવો હતો તેવો હતો તોફાની હતો ડાયો હતો જે હોય કર, આ બધાની અંદર ન્યારો કોણ પોતાનું કે એવું બધું વયું ગયું. એ બધા તોફાને ગયા અને ક્યારેક દાપણ પણ ગાંડો થઈ ગયા. આ બધી જ અવસ્થાની અંદર સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણા, કારણ કે ત્રણેયને જાણનાર અથવા બધી જ અવસ્થાને જાણનાર કોણ એ ક્યારેક એ લોકોને કોઈ અવસ્થા હતી એવું ખરું એ નહોતો અનુભાઈ અને કોઈ અવસ્થા હતી એવું ખરું એ નહીં હોય ને કોઈ અવસ્થા હશે એવું ખરું પણ બને. આ આત્માનો વિચાર કરવા માટે જ્ઞાની કહે છે કરને ભાઈ તને કેમ વિચાર નથી થતો. પરદ્રવ્યનો ત્યાગ કરવો હોય તો આ બધા પરદ્રવ્યને જોનારો જાણનારો આત્મા હું અલગ છું એનાથી, મારું સ્વરૂપ અલગ છે એ આત્માથી અલગ કરવાનો ઉપાય છે. અહીંયા એક રેફરન્સ આપ્યું છે મધુભાઈએ કૃપાળુ દરેક પદ્ધતિની અંદર એ સરસ વાત મૂકી છે કે શરૂઆત કરવી. શરૂઆત તો આપણે તો બધા છદ્મસ્થ અને અજ્ઞાની એટલે 29 બોલમાં કહ્યું છે આત્મંત્રણ. શરીરને વિશે આત્મભાવના પ્રથમ થતી હોય તો થવા જાય પછી કાલ મને કહીશ ને
તમે પૂછજો
ના કાલ તારે આ જ શરૂ કરવા કે આનું તે શું છે. શરીરને વિશે આત્મભાવના પ્રથમ થતી હોય તો થવાની એટલે તું શરૂઆત કર તો કદાચ બાકીના બધા બરોબર છે પણ શરીરથી વિચાર કર કે આ જુદો આ જુદો આ જુદો આ જુદો હું તો છું હું અસર કરી એકદમ આત્માના જ્ઞાન સ્વરૂપમાં નજો બે સ્વરૂપમાં કે હું જોઉં છું ને જોનારો હું અટકે કઈ આધારે કઈ નાખો તો કે એના ઉપર તને કદાચ શરીર પ્રત્યેનો દેહભાવ દેહભાવ રહે અને દેહભાવથી આખા જગતનો વિચાર કરવો હોય તો કર, દેહભાવથી તો થવા દઈએ. પછી ક્રમે કરી પ્રાણમાં આત્મભાવના કરવી. પ્રાણમાં એટલે
લીધો
શ્વાસ, કે આખું શરીરનું સંચાલન કોણ કરે?
પ્રાણ.
તો કે ભાઈ શરીર હું છું, પણ જો શ્વાસો શ્વાસ નથી તો હું નથી. આપણે કહે ને મારો શ્વાસ ચાલે ત્યાં સુધી માં છોડીશ, તો શરીરમાં ક્યાં આવીને ઉભા રહી
ગયા?
તો પછી એક થઈ ગયું કે વાત સાચી છે, શરીરની મારી ભાવના હતી એ તો થોડીક ખોટી હતી, ખરેખર તો હું શ્વાસ છું. શ્વાસ છું તો હું છું. કોઈ પણ ડોક્ટર આવીને જુએ આનો શ્વાસ
બંધ,
શરીર તો કહ્યું છે. પ્રાણ નથી, પ્રાણ પોક મૂકવાની છે, દેહ પોક નથી મૂકવાની. કે પ્રાણ વયો ગયો શું? તો આખા શરીરના સંચાને ચલાવનાર જે ઉર્જા નામનો પ્રાણ તત્વ હતું એ, જોકે પ્રાણ પણ બીજું જ છે. તો પ્રાણ, પછી ઇન્દ્રિયોમાં આત્મભાવના કરી, પછી સંકલ્પ વિકલ્પ રૂપ પરિણામમાં આત્મભાવના કરી, પછી સ્થિર જ્ઞાનમાં આત્મભાવના કરી. તેમાં કરવી ત્યાં બધામાં ઇન્દ્રિયોની પાછળ જાણનાર પણ, દેહ જાણે જાણીને ઇન્દ્રિયો, જ્ઞાન ભાવના ઇન્દ્રિયોમાંથી, પછી આત્મભાવ, પછી સંકલ્પ વિકલ્પ કરનાર પણ કદાચ ઇન્દ્રિયોની ને મનથી, તો મનમાં પણ સંકલ્પ વિકલ્પ કરનાર એ પણ એમાં આત્મભાવના કરી હું કરું, પછી એમાં જ્ઞાનથી થાય એ સંકલ્પ કર્યો કોણે, વિકલ્પ કર્યો કોણે, કરનાર કોણ. અરે ત્યાં સર્વ પ્રકારની અન્ય આલંબન રહીત સ્થિતિ કર્યા, બધા આલંબન છોડતા ગયા, છોડતા 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 પોતે પોતાના સ્વરૂપમાં આવી ગયા. આ બધામાં મારો ઉપયોગ નામનો એક જ ગુણ એવો છે, ઉપયોગ નામ, કે જે મને આ લોકના સર્વ પદાર્થોથી ભિન્ન અને અસંગ કરાવે. જો મારી પૂરેપૂરી વિચારણા ચાલે તો આ મારી શ્રદ્ધા થાય કે લોકના તમામ દ્રવ્યો એની કોઈ પણ અવસ્થા એ મારા ઉપયોગ સ્વરૂપથી, તો કેમ કે મારા ઉપયોગનું એ જ્ઞેય અને હું જ્ઞાતા છું. જો એકરૂપ હોય તો એ જ્ઞેય બની શકે નહીં. જેના ઉત્પન્ન લયનું જ્ઞાન તેથી જુદા વિના થાય ને કેમે, જુદું હોય તો જ ભાન થાય. આ પદાર્થનું જ્ઞાન મને ક્યારે થાય? મારાથી જુદું હોય તો. શરીરનું જ્ઞાન મને ક્યારે થાય?
શરીર જુદું હોય તો જ થાય,
તો થાય, પણ નથી થતું. હા, ત્યારે એક પકડાઈ જાય કે પોતાને શરીરનું જ્ઞાન નથી થતું, મને હું જ શરીર છું એમ જ્ઞાન થાય. એ વાત મૂકી, બહુ સરસ વાત મૂકી છે કે આત્મજ્ઞાનની શુદ્ધિ આત્મજ્ઞાનથી જ થાય, આત્માની શુદ્ધિ આત્માથી જ થાય, અને એ શુદ્ધિ કરવા માટે આત્મ સ્વરૂપની ભાવના કરવી, આત્મ સ્વરૂપની હકીકતનું અખંડ સ્મરણ કયા કરો. આ બધી હકીકત છે, કલ્પના નથી. એહી નહીં હે, એહી નહીં, આજે મને સમજાતું નથી, પકડાતું નથી, પણ એ વિભંગ એટલે જૂઠાણું નથી, એ કલ્પના નથી. બધી જ અવસ્થા જે છે એ એકી કલ્પના નથી. બધી જ અવસ્થાનો જ્ઞાતા હું છું. સર્વ અવસ્થાને વિશે ન્યારો તો બધી જ અવસ્થા એ કલ્પના નથી. આજે મને આ વર્તમાન જીવનની સિવાયની એકેય અવસ્થા પકડાતી, એનો મતલબ એને કે નથી, એનો મતલબ એને કે નથી. જીવની મોટામાં મોટો સ્વચ્છંદ એ છે કે પોતાની જેટલી મર્યાદા હોય, વર્તમાન મર્યાદા અજ્ઞાનની, એથી આગળ વધવા માંગતો નથી. બહુ મુશ્કેલી છે, જરાક પોતાથી વેગડો થાય તો વાત જે આવે પકડાય નહીં, પણ સમજી શકાય, એનામાં શ્રદ્ધા કરી શકાય, એનું નકાર ન થાય ત્યારે આ જીવ તો નકાર કરે. એટલે કૃપાળુ દેવે એક જગ્યાએ પ્રશ્નમાં લખ્યું છે, સ્વભાતભાઈને જવાબ લઈ કે ભાઈ સત્પુરુષ કેમ ઓળખાતા નથી? આપણે જે આપણી મર્યાદા છે ને, આપણે સત્પુરુષની બધી જ માન્ય વસ્તુ આપણે જેટલું માનીએ અને આમાં ગમે એટલું લખવું હોય એમ આપણે આત્મા કેમ ઓળખાતો નથી? આપણી ફ્રેમ ફિટમાં થાય છે તો આત્મા માનવું, નથી આપણે આત્મા માનતા નહીં. આપણી આપણાની આપણી આત્માની માન્યતા આપણી જ્ઞાનની મર્યાદા ઉપર આધારિત છે. આપણે આત્માને અમાપ અને અમર્યાદ તરીકે સ્વીકારવા તૈયાર નથી. પોતા સમાન કલ્પના એ કેટલી બધી હકીકત છે ખબર છે? એક નાનું બાળક અનુભવનો રોજ નો ખાસ કરીને બહેનો આ નાના બાળકની અંદર આપણે આપણા ભાવ એનામાં કેટલા આરોપિત કરીએ. એ આમ કે છો મને શું કામ માહિતું, તમે આમ કરો છો. હવે ઓલો ઘોડિયામાં એને કાંઈ ભાન નથી, એનામાં સંગની પણું નથી અત્યારે, એટલું બધું અવિકસિત છે. છતાં એટલે બીજો શું કે ના 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 એ તમને આમ કહે છે. હવે આપણે આપણા કરતા એ ડાયો હોય ને, એવું આરોપ આપણે કેમાં કરીએ છીએ? બાળકમાં એ નહીં આવે તમારા કે તમે નહોતું માન્યું ને એટલે જુઓ એ તો એમ કે છે કે તમે આમ શું કામ નહોતું કર્યું. આ બધું તું બોલે સારું ડાપણ છે, આની કોઈ એની પ્રજ્ઞા ખીલી નથી. એ વિચારી શકે એટલી હજુ વૈચારિક વિકાસ એનો થયો નથી. છતાં એનામાં આપણે એમ કહીએ કે આમ જ કહીએ છીએ, લ્યો તમે આવ્યા જુઓ હવે તેડો તમે કે છે ક્યાં ગયા હતા અત્યાર સુધી ક્યાં એ કે છે. આ આપણો આ મોહનો આંધળો મોહ જેને કહીએ ને, મને કે આ મોહમાં આ કેવી અંદર. હવે આ તો ઠીક છે, મેં તો બાળકનું ઉદાહરણ આપ્યું. આપણા ઘરે કદાચ કોઈ કૂતરું પાડ્યું હોય, પોપટ પાડ્યું તો એમાં આરોપણ શું કરીએ? ના એ આમ જ કહે છે, એ આમ જ કહે છે, એ આમ નહીં કરે, એ આમ નહીં કરે, એ કે આ જ જોયું છે મારે, એને ભૂખ લાગી છે એને આમ છે, એને ભૂખ લાગી છે. અરે કૂતરું ચોવીસે કલાક એને ભૂખ હોય, એ તો જ્યાં હોય મોટું કરે તો કે એ ધરાઈ ગયું છે, ત્યાં નહીં ખાય નહીં, તમે આ ન આવી કુટલા નહીં કરે. હવે ગરુડિયાની અંદર પોતે મહિનો છે આરોપ કરવા, પાડેલા ઉપર વધારે જશે, શરીરના ઉપર ઓછો જશે. આ માયા અને મોહ સિવાય કંઈ છે, પણ આ વાત ક્યારે લક્ષમાં આવતી નથી. એમ આપણે જેમ આ પ્રાણીઓ પ્રત્યે એમ આપણા સંતાનો પ્રત્યે જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી આપણા ભાવોનું આરોપણ આપણે એનામાં કદાચ જ કરીએ. ખરેખર હકીકત એવી હોય કે ન હોય? ન હોય,
કલ્પિત,
બધું કલ્પિત. આ બધી કલ્પના જ્ઞાની કહે છે કે અમે તમને જે આ કહીએ છીએ એ કઈ કલ્પના નથી,
વિભંગ
અને વિભંગ પણ જૂઠ નથી. આ બધા તો પ્રાણીઓની અંદર એકદમ અસંગની છે, ટોટલી પ્રાણીઓ બધા, છતાં એમાં આપણે કેટલો આરોપ કરીએ છીએ. અને એ આરોપમાં એ જે કઈ વાત એની મૂકીએ છીએ એ આપણી એનામાં દાખલ એની હોય જ નહીં. એને આ જોઈએ છીએ ને એને આ નહીં ભાવે ને આ કેમ ખાય ને, તમે આપ્યું તા ખાતું છે તો કેમ ખાશે? હવે એને ખાતું ગામનું ગમે એટલું ગંદરું ગોબરું પણ ખાય છે અને ખાતા ને મીઠાનો ભેદ હોય, પણ આ ચાઇના જ કરે અને આની અંદર જ આખો સંસાર કેટલો મોહગ્રસ્ત છે. ત્યારે આપણને વિચાર આવે કે આખું સંસારનું આપણું જીવન મોહમાં મોહમાં જ છે. ક્યારે પોતાની જ્ઞાન પ્રજ્ઞા બધી અવસ્થાથી હું ન્યારો છું, આ મારું આત્માનો આ પ્રગટ ગુણ છે એ વાતમાં ક્યાંય બેસશે? એટલે નથી જ્ઞાની ઓળખાતા, નથી કૂતરા ઓળખાતા. કારણ શું કે ઓળખનારને આપણે જ્યાં સુધી ઓળખતા નથી ત્યાં સુધી એના દ્વારા જે કઈ ઓળખાય છે એ બધું. તો દેહને ઓળખો નથી તો દેહ દ્વારા જે ઓળખાય છે એ બધું. ઘણી વાર સરસ શબ્દ પ્રયોગ નિશ્ચય નહીંના વિવેચકો છે મૂકે કે ઇન્દ્રિય જ્ઞાનથી પદાર્થ નથી જણાતો, તું જણાય છે. ખ્યાલ આવ્યો? ઇન્દ્રિય જ્ઞાનથી પદાર્થ નથી જણાતો પણ તું જણાય છે, એટલે જાણનાર જણાય છે. મને આંખથી આ વસ્તુ જણાણી તો ખબર પડે કે ઓહો જાણનાર તો હું છું. આંખ નહીં, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે દુઃખ. કૃપાળુ દેવે તો અર્ધા ચરણની અંદર આવું અદભુત સત્ય સાદી ભાષામાં મૂકી કે દ્રશ્યની સાથે એકાકાર થામાં દ્રશ્ય જુદું છે અને એનો દ્રષ્ટા. આપણે જે જે દર્શન કરીએ છીએ એની સાથે દ્રશ્ય સાથે એકત્વ બુદ્ધિ આપણી ઇમિડિયેટ થાય છે, તરત જ પ્રત્યક્ષ. અને એ વિષય એને કારણે થઈને આપણે દ્રષ્ટા તરીકે કે આનાથી આંખથી જણાતું નથી, ઉલટાનો જાણનાર હું છું એના તરફ મારું લક્ષ્ય. જેમ કે એક સૂર્ય ઉગો, સૂર્ય તો સૂર્ય ઉગો છે એમ કોણે જાણ્યું? અને જોઈ ન હોત તો આવો જબરજસ્ત સૂર્ય આખા લોકને અજવાળે, અર્થ એનો કોને જાણે? કઈ નહીં, કઈ મહત્વ નહીં. આખો સૂર્ય લોકને પ્રકાશિત કરનાર આ જે જગતનો સૂર્ય તત્વ જ છે એને જાણનાર તો હું છું. મેં જાણ્યું તો આ સૂર્યનું મહત્વ છે, મહાત્મ્ય કોનું? અત્યારે શું કે છે? સૂર્યનું મહાત્મ્ય વધારે
ઈ છે તો આપણે છે. ઊંધું જ માની છે
આ વિપરીત માન્યતાઓ બધી. દ્રષ્ટા અને દ્રશ્ય એમાં દ્રષ્ટા ઉપર લખ જવું જોઈએ. જેટલું જેટલું હું દ્રશ્ય જોઉં છું તે તે ક્ષણે મને દ્રષ્ટાની હાજરીની વિદ્યમાનતાની પ્રતીતિ થાય છે કે હું છું માટે આ સૂર્ય દેખાય, હું છું માટે આ બધા હીરા મોણિક રત્નો આભૂષણ જગતની અદભુત રચનાઓ આ બધું તો હું છું. આ એની અંદર જાણના ઉપયોગવંત આત્મા છે. જો ઉપયોગવંત એવો હું નથી તો આ શરીરથી કંઈ જાણી શકાય? એ તો દ્રષ્ટિના સાધનો, દ્રષ્ટિના સાધનો દ્રષ્ટા વિના નકામા છે. ચશ્મા છે, ટેલિસ્કોપ છે, માઇક્રોસ્કોપ છે અને વિશ્વમાં અંતરિક્ષને જાણવાના બધા જે કંઈ સાધનો છે તે એ બધા દ્રષ્ટિના સાધનો છે, માધ્યમો છે. દ્રષ્ટા ન હોય તો
સાધનો
એનાથી નથી જાણી શકાતું. આખી લેબોરેટરી અંતરિક્ષની નકામી છે જો દ્રષ્ટા ન હોય તો. અબજોની લેબોરેટરી આવા સાધનો અંતરિક્ષના આટલા દૂર બધું માપે, બધું જાણે, આ બધા એના રિપોર્ટ આપણને આપે, એ રિપોર્ટ આપે, એ બધાની સાર્થકતા એનો કોઈ જાણનાર છે. એવો જ્ઞાનવંત અનંત જ્ઞાન અને અનંત દર્શન એવો કોણ? તો એવો જ્ઞાતા દ્રષ્ટાના ગુણનો વિચાર કરવો. અહો અનંત જ્ઞાનમ અયમ આત્મા, અહો અનંત દર્શનમ અયમ આત્મા. આહા, અનંત જ્ઞાન એ હું આત્મા છું. આવો આત્માનો મહિમા સતત વિચારવામાં આવે ત્યારે પરદ્રવ્યથી જુદો પડી જાય. કારણ કે પરદ્રવ્યનું પછી એટલું મહાત્મ્ય થાય, કેમ કે પરદ્રવ્યથી આવું કોઈ દિવસ કદાપી થઈ શકે નહીં. પરદ્રવ્યમાં મોટા મોટી ખોટ એ કે એનામાં જાણવાનો મૂળ
નથી.
આપણને આવતો અહમ છે, એ જ્ઞાન છે, એ નામથી રૂપથી પર છે, ગોત્રથી પર છે. આ બધા શરીરના શુભાશુભ કર્મનું સ્વરૂપ છે, પણ તે હું. કેમ કે આત્મા કર્મથી ભિન્ન છે. તો મારું નામ, મારું શરીર, આ બધું જે કાંઈ મારું અત્યારે વર્તમાન વ્યક્તિત્વ છે એ કર્મકૃત વ્યક્તિત્વ છે, ગુણકૃત નથી.
અન્ય આત્મા અને હું, મારો આત્મા, આ બંને અલગતા જ
પોતે
જ બને ને એ પોતે જ
બને નામ આવ્યું છે કોઈ અલગ
દ્રષ્ટિ ક્યારે આવે
ત્યારે એમ થાય કે એ આ રીતે આટલો જ તાકાત આ આત્મા જ્ઞાતા ગુણ એનામાં છે તો પછી એને જગતમાં ચૈતન્ય સાથેની મૈત્રી નહીં તો આ મૈત્રી ભાવના સરસ ના એક સાધક બેનનો જ ફોન હતો બે દિવસ પહેલા કે આ વાત આપણે અમારે જરા લોનાવાલા શિબિરમાં જરા થઈ છે પછી એને કીધું કે વાત સાચી છે એટલા એટલા અમે ક્રિયાકલાપ કરીએ છીએ પણ પછી એકવાર વિચાર કર્યો કે સર્વ સાથે મૈત્રી કેમ થતી નથી એનો વિચાર કર્યો તેમ થયું કે બધું જ કરીએ છીએ છતાં સર્વ સાથે મૈત્રી આલોચના કરીએ ક્ષમાપના લઈએ સ્તુતિ કરીએ બધું બોલીએ અને પછી મનમાં વિચાર કરીએ કે સાચે સાચ એ આત્મા પોતાનું સ્વચિંતન કરે ત્યારે એમ થાય કે ના ના સર્વ જીવો સાથેની મૈત્રી એ હજુ પ્રગટી નથી
નામથી
પોતાનો ગોત્ર છે પોતાની વર્તમાન પર્યાય છે અને એ પર્યાય અશુદ્ધ છે શુભાશુભ કર્મને કારણે છે એ પર્યાયમાં એકત્વ બુદ્ધિ છે અને પછી ખબર પડી કે ના ના આ સર્વ સાથેની મૈત્રી જીવ માત્ર સાથેની મૈત્રી તો જીવ માત્રની અંદર તો આ બેક્ટેરિયા આવી ગયા અને આ બધા જ્યાં ચૈતન્ય છે એની સાથેનો મૈત્રીનો ભાવ તો કે એ આવતો પછી તો જે ઉપકારી જીવો છે જેટલો ચાલે બુદ્ધિ એના સાથેનો પ્રેમ ભાવ થાય બીજા તરફનો ભેદભાવ આવ્યા વિના ત્યારે એમ થાય કે આ તીર્થંકરનું દ્રવ્ય કેવું હશે
આપણે
એમને એટલે આપણને પેલા પહોંચી જવા સુધી બેસે ને કે આટલી શુદ્ધતા આત્મદ્રવ્યમાં છે પણ ભોગવા માટેની પ્રક્રિયાની આ વાત છે કે વિચારની પ્રક્રિયા જો સ્વસ્થ હોય તો એ આગળ વધે કે અસ્વસ્થ હોય તો આગળ
સ્વસ્થ હોય
જો એની દિશા સાચી હોય એટલે આત્માનું ચિંતવન એનું સાચું હોય તો એ પામ્યા વિના રહે હવે આપણે પછીનું જે છે એક લાખ પાંચ તેરેગા પૂરો પરદ્રવ્યને પણ જાણો એક સરસ આ સૂત્ર આપ્યું રહસ્ય સૂત્ર આપ્યું શું આપ્યું
પરદ્રવ્યને જાણો
મૂળ સૂત્ર ઉત્સર્ગનું તો એ જ છે કે આત્માને જાણો આત્મા આત્મજ્ઞાનથી જ શુદ્ધિ થાય હવે અહીંયા કહે છે કે આત્મજ્ઞાનથી શુદ્ધિ થાય એ વાત સાચી પણ એ આત્મજ્ઞાનને જાણવા માટે પરદ્રવ્યનો ત્યાગ કરવો છે બરાબર સરસ એક પત્ર આવે છે કે પર સમયને જાણ્યા વિના સ્વસમય જાણ્યા કે કેમ થઈ શકાય એમ પરદ્રવ્યને જાણો એટલે પરદ્રવ્યને પર તરીકે જાણો જો પરદ્રવ્યને સ્વદ્રવ્ય તરીકે જાણો તો ભ્રાંતિ થઈ પણ પરદ્રવ્યને કે પરદ્રવ્ય છે એમ ખબર પડી શું ખબર પડી પરદ્રવ્ય છે એનું મહત્વ છે નું આવ્યું પરનું એટલે કે આ સ્વ નથી તો દેહને જાણો પરદ્રવ્ય તરીકે જાણો જો દેહની અંદર આત્મબુદ્ધિ હોય તો દેહને જાણ્યો નથી હજી ખ્યાલ આવે છે પરદ્રવ્યને જાણો કે જ્યાં જ્યાં ખબર પડે કે પરદ્રવ્ય છે તો પરદ્રવ્ય માટેનું પારાફીસી શું કે આ પરદ્રવ્ય છે જ્ઞાતા નથી એ જ્ઞાતા નથી, એનામાં ઉપયોગ નથી. તો આ તો પર દ્રવ્ય છે, કેમ કે પાંચ દ્રવ્ય તો એકાએક એક ઝાટકે જુદા થઈ જાય ને, પછી જે કઈ તમારી સમસ્યા આવવાની કે બીજા દ્રવ્ય થી મારે હવે એની પછી દ્રવ્ય ભાઈ મૂળ પકડાતું નથી ના માંડું. આ ઉદાહરણ હજી એક જે હલવાનો છે અને નાના છોકરા જેવી આપણી વૃત્તિ છે કે વાત બતાવે ત્યારે પણ દસ વાંધા કાઢે, વાંધા કાઢવાનું હોય પછી રાખ. પેલા એક નક્કી કર કે આખા ચૌદ રાજલોકની અંદર અનંત અનંત દ્રવ્યમાંથી તું ચેતન દ્રવ્યને જુદું કરી શકે છે એ પેલા પકડાઈ જવું જોઈએ, પછી ચેતન ચેતનનું તો તમે એની મેરે સમજાય. તો પેલા પર દ્રવ્ય ગણવું જોઈએ, પર એટલે આ છ દ્રવ્ય છે એમાં આત્મા સિવાયના એને જાણવું જોઈએ. પર દ્રવ્યને જાણતો નથી તે આત્મદ્રવ્ય ગ્રહણ કરી શકતો નથી. તમને ઘઉંને સાફ કરવા હોય તો કાકરા જાણવા તો જોઈએ, તો જ કઢાય. કસ્તર શું છે, કચરો શું છે, અશુદ્ધિ શું છે એ જ્યારે આપણે જાણીએ કે પર છે એટલે કે મારે જે જોઈએ છે એને સાથે આ સુસંગત નથી, પર છે માટે એમાંથી એને જુદું કરો. શાકભાજી વીણમાં છે, રેકડીમાંથી વીણ લેવા. આ બધાની અંદર આપણો સ્વભાવ છે કે જે મૂળ વસ્તુ જેવી જોઈએ એ સિવાયની એક ગુણ જેનામાં ન હોય એને જુદા કાઢી નાખો. એટલે એને માટે ચાળણી છે, એને માટે જુદા જુદા સાધનો છે કે આટલું કરી નાખો એટલે એમાંથી ઓલું નીકળી જશે. તો એ બધો કસ તાપ અને શુદ્ધ ત્યાં સુધી સુવર્ણને પણ શુદ્ધ કરવા માટે આ બધી પ્રક્રિયા છે. એ પ્રક્રિયા શું છે, જે દ્રવ્ય જોઈએ છીએ એની સાથે રહેલી અશુદ્ધિ કાઢી નાખવી. પર દ્રવ્ય એમાં શું છે, તો સોનામાં મેલ છે એ પર દ્રવ્ય, એ પર દ્રવ્ય જાણવું જોઈએ તો નીકળશે. અહીંયા કે છે પર દ્રવ્ય ને જે જાણતો નથી તે આત્મદ્રવ્ય ગ્રહણ કરી શકતો, તો પછી ભળતા દ્રવ્યને પણ આત્માના નામે સમજી અને છેતરાય. એટલે કૃપાળુદેવે કઈ ગાથા કીધી, આત્મસિદ્ધિની ગાથા બોલો. આત્મા શુદ્ધ ચૈતન્યમય જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે. અરે બધા જ પ્રકારના આભાસથી જીવ જેવું લાગે છતાં એ જીવ તત્વ નથી, આભાસ થાય તો મને આભાસ થાય છે, રૂપમાં જીવનો આભાસ થાય છે. આખું બધું એવું સરસ દેખાતું હતું, બધું આંખ બંધ કરી એટલે આત્મજ્ઞાન થયું, આત્મ સાક્ષાત્કાર થયું, શું જોયું, અજવાળું અજવાળું અજવાળું, રૂપ રૂપ રૂપ, અથવા તો ગંધ ગંધ ગંધ, અવાજ રૂપાની ઘંટડી જેવો, ક્યાંથી લાવ્યો, પદ્મો ને આ ને તે ને કંઈક વાત છે, આભાસ છે. આ તે પૂજગલના ગુણોનું આરોપણ કર્યું છે. એટલે કે છે એ આત્માના દ્રવ્યને ગ્રહણ કરી શકતો, તરત જ પર દ્રવ્યમાં લોભાઈ જાય. પરમાત્માને એને પ્રાપ્ત કરવા છે, પરમાત્માનું સ્વરૂપ એને ખબર નથી, તો એ કયા પરમાત્મા પ્રાપ્ત કરશે, તો એક જેમ કીધું પેલા સુરદાસે કે હું તો અલા તુલસીએ કે તુલસી તો ધનુર્ધારી રામને જ આનું માથું નમે બીજાને નહીં, તો વૃંદાવનમાં ગયા કે મારું માથું નમે, તો એને એને પરમાત્મા એટલે ધનુર્ધારી, બીજાને પરમાત્મા એટલે મુગટધારી મુગટધારી. શિષ્યએ ગુરુને પ્રશ્ન કર્યો કે સાહેબ તમે મને વચન જ આપો છો, પરમાત્માનું દર્શન કોઈ બી કરાવ્યું નથી, કરાવી શકતા જ નથી, તમે મને નહીં કરાવો તો હું હવે કાલથી જાઉં છું 24 કલાકમાં. બોલો કે કાલ જયારે આવજો તો નાઈ, અને ઓલો જયારે આવ્યો સવારે પછી કે તને પરમાત્માનું દર્શન કરાવું, હવે તું મને કહીશ કે તારે કેવા પરમાત્મા જોઈ છે, કેવા જોવા? તો કે લે, આમ કેમ કીધું? તો કે હું તને પરમાત્માનું દર્શન કરાવીશ એ તારી કલ્પનામાં ફિટ નહીં બેસે, તો તું તો કહીશ કે મને પરમાત્માનું દર્શન થયું
નહીં.
અરૂપી એવા પરમાત્માને કેવી રીતે દર્શન? જૈન દર્શન કહે છે પરમાત્માનું. હવે ઘણાઈને આ રીતે આભાસથી કોઈને બસ વિષ્ણુ, કોઈને ચક્રધારી, કોઈને ગદાધારી, કોઈને આ તે એવા જ્યારે જ્યારે બસ વિમાન લઈને આવે ને આપણને લઈ જાય, આમ થાય તેમ થાય, ફૂલની માળ પહેરી હોય ને કાં તો ડમરું બજાવતા હોય ને, દરેકને પૂછો તો જે જે પરમાત્માની ઉપાસના કરે છે દરેકની પાસે પરમાત્માનું પોતાનું સ્વરૂપ છે, આકાર છે, રૂપ છે. પરમાત્મા કેવો? આત્મતત્વ શુદ્ધ જેવું છે એ પરમાત્મા ને. તો આ બધા તો શુભાશુભ કર્મો એના લાગુ પડ્યા છે. એ ગરુડ ઉપર બેસીને આવે, એ માતાજી આવે તો કઈ સિંહની સવારી એ આવ્યા, અને પછી આપણે બહુ સિંહ થયા સવારે મોરીમાં, પણ સિંહની બદલે ત્યાં ગધેડો આવી ગયો તો શું થાય? અરે પરમાત્માના સ્વરૂપની બાબતમાં તે કહે છે કે પરદ્રવ્ય એને સ્વદ્રવ્યની ભ્રાંતિ થાય ત્યાં સુધી થાય છે કે મારે પરમાત્મા થવું છે, તો પરમાત્મા પ્રાપ્ત કરવા છે. અને પરમાત્મા પ્રાપ્ત કરનાર તમામ સાધકોને જરા પૂછજો કે તારા પરમાત્મા કેવા, તો દરેકની પાસે પોતાના પરમાત્માની છબી છે કે ઓ ભાવ બભરે ભરાવે, અમને સુખી કરે, અમારા દુઃખ લઈ લે, અમારી પીડા તારે, આમ કરે તેમ કરે. કે તારે નોકર જોઈશે? જેમ અમારે એક ભાઈ બહુ હસવાની વાત છે, જો આજકાલ જમાનામાં વાંધો ને જાણવાનો, એ માટુંગામાં રહીએ અને ઓલો કે આ તારી દીકરીનું સત્પણ કેમ થતું નથી, તો એને કીધું છે કે મારે માટુંગા છોડવું નથી, એક મારી નોકરી ચાલુ રહેવી જોઈએ એ બીજું, અને મારે તો આ સિવાય કઈ બીજે એરિયા મારો કઈ બીજો નથી. તો ઓલો કે એમ કર, ઘરઘાટીને પણ નહીં, તને કોઈ મૂર્તિઓ નહીં મળે, તારી આ બધી જો શરતો હોય તો એક જ છે કે તારો ઘરઘાટી 24 કલાક તારી ત્યાં રહીએ, મટનુંગા છોડે નહીં, અને તારી નોકરી ચાલુ રહીએ, અને એને તારી નોકરી કરવાની. તો તું ઘરઘાટી ને એના જેવી દશા છે. આપણને પરમાત્મા કેવો જોઈએ છીએ?
આપણી કલ્પના,
બસ આપણી કલ્પના. પરમાત્માનું સ્વરૂપ આવું છે, નિર્વચનીય છે, નિરાકાર છે, નિરંજન છે, નિર્લેપ છે, આવું બધું બોલતો હોય પણ એને પરમાત્મા જોઈએ કેવા?
પોતાની માન્યતા મુજબ.
પરદ્રવ્ય અને આત્મદ્રવ્યનો ભેદ, પરમાત્મા દ્રવ્ય અને આત્મદ્રવ્ય આ બધા જે છે એ કે છે, આને કારણે એને સમજાઈ શકે એમ નથી. એટલે બહુ સરસ કે આ પરદ્રવ્ય અહિતકારી છે એમ જાણ્યા પછી જ આત્મદ્રવ્ય હિતકારી છે એ તરફ પ્રવૃત્તિ થઈ શકે એમ છે. આ પરદ્રવ્યના સ્વરૂપને જીવ જાણી કે સમજી શકતો નથી ત્યાં સુધી આત્મદ્રવ્ય તરફ પ્રવૃત્તિ કરી શકે, જ્યાં સુધી એને રુદ્ધિવાળા દેવ, આયુદ્ધવાળા દેવ, ચમત્કારવાળા દેવ આ વાત જ્યાં સુધી છે ત્યાં સુધી શુદ્ધ આત્મદ્રવ્ય તરફ એ પ્રવૃત્તિ કરી શકતો નથી. માટે પરદ્રવ્યને પણ અને સ્વદ્રવ્યને જાણવા માટે પરદ્રવ્યને જાણવું, પરદ્રવ્યને જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું છે એમ કહી શકાય
આવતીકાલે પાછળ વર્ષ પાછળ ભક્તિ છે.